कृपण दृश्यमान नगरी तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनिमायया बहिरिवो भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमैदम् श्रीदक्षिणामूर्तये मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरि यत्कृपातमहं वन्दे परमानन्दमाधव वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं
શ્રીમદ ભગવદ્ ગીતા કેવલ ભારતવર્ષનો જ નહીં પરંતુ સંસારના આધ્યાત્મિક સાહિત્યનો મહામૂલો ગ્રંથ મનાય છે. પરદેશની અંદર જો આપણે પ્રવાસ કરીએ તો આપણને તે વાતની પ્રતીતિ થાય. ઇંગ્લેન્ડ ને અમેરિકા તથા કેનેડાના મારા પ્રવાસો દરમિયાન ઘણે ઠેકાણે હું જોતો કે અંગ્રેજોની આગળ જ્યારે અંગ્રેજીમાં મારા પ્રવચનો થતા અને પાછળથી પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ યોજાતો ત્યારે ગીતાને ઉપનિષદો પર ઘણા પ્રશ્નો પૂછવામાં આવતા ત્યારે મને આશ્ચર્ય થતું કે અહીંની પ્રજા ગીતાને ઉપનિષદોની અંદર આટલી બધી અભિરૂચિ રાખે છે. પછી હું તપાસ કરતો ત્યારે મને જણાતું પણ ખરું કે ઇંગ્લેન્ડ ને અમેરિકામાં કેટલાય ઠેકાણે સંસ્કૃતના વર્ગો ચાલે છે નિયમિત રીતે. એટલું જ નહીં પરંતુ ગીતા અને ઉપનિષદ જેવા આપણા દાર્શનિક ગ્રંથોનું અધ્યયન વિધિપૂર્વક થાય છે. ત્યાંની પ્રજા રસ પણ લેતી થઈ છે. એક ઠેકાણે લંડનમાં મહિલા મંડળમાં મહિલા કેન્દ્ર તરફથી મારો વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો તો ત્યાં જ્યારે હું વાર્તાલાપ આપવા ગયો ત્યારે મહિલા કેન્દ્રના જે અધિપતિ હતા એમણે મને કહ્યું કે અહીંયા અમે રોજ ઉપનિષદનું અધ્યયન કરવા ભેગા થઈ છીએ અને અઠવાડિયામાં એકવાર અમે ઉપનિષદ ઉપર પ્રવચનો પણ યોજીએ છીએ. એ પ્રવચનો અમારા જ માણસોના એટલે અંગ્રેજોના જ યોજીએ છીએ. તો મને બહુ નવાઈ લાગી. મેં કહ્યું આ અંગ્રેજ મહિલાઓ ઉપનિષદોનું અધ્યયન કરે તો ઉપનિષદના ઉચ્ચારો કેવી રીતે કરતા હશે. એટલે મેં કહ્યું કે તમને જો હરકત ન હોય તો 10-1 મિનિટ જરા ઉપનિષદોનું અધ્યયન તમે કેવી રીતે કરો છો તે મને બતાવો, પછી હું મારો વાર્તાલાપ શરૂ કરું. એટલે એ મહિલાઓએ પોતે જે રીતે ઉપનિષદનો પાઠ કરતા હતા તે રીતે પાઠ કરવાનો પ્રારંભ કર્યો અને પાઠને જ્યારે મેં સાંભળ્યો ત્યારે મને આશ્ચર્ય પણ થયું અને આનંદ પણ થયો. આશ્ચર્ય એટલા માટે થયું કે જેમની દૂધ ભાષા સંસ્કૃત નથી, માતૃભાષા સંસ્કૃત નથી તેવી પ્રજા, તેમાં પણ મહિલાઓ ઉપનિષદોનું બહુ સુંદર રીતે પઠન કરતી હતી. અને એ જોઈને આનંદ પણ એટલા માટે થયો કે સ્વામી વિવેકાનંદે જ્યારે પશ્ચિમનો પ્રવાસ એમણે કર્યો ત્યારે અમેરિકા કરતા ઇંગ્લેન્ડની મહિલાઓના વધારે વખાણ કર્યા હતા. આજે પણ જો આપણે સ્વામી વિવેકાનંદના તે પ્રવચનોને વાંચીએ તો વિવેકાનંદજી એમાં લખે છે કે અંગ્રેજ મહિલાઓ અમેરિકન મહિલાઓ કરતા વધારે શક્તિશાળી, સ્ફૂર્તિવાળી અને થોડીક બુદ્ધિશાળી પણ છે. વખત બદલાયો છે, ધીરે ધીરે જેમ જેમ કાળચક્ર ફરે છે તેમ તેમ મૂલ્યોમાં પરિવર્તનો આવતા જાય છે. પરંતુ આજે પણ જો આપણે ઇંગ્લેન્ડમાં જઈને જોઈએ તો આપણને એમ લાગે કે સ્વામી વિવેકાનંદજીનું જે લેખન હતું તે લેખન, એમનું અવલોકન અથવા નિરીક્ષણ અસ્થાને નહોતું. અને પછીથી ત્યાં ઉપનિષદ ઉપર જ મારો વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો. અને ઉપનિષદ પણ એવું ઉપનિષદ કે જે ઉપનિષદ સૌથી કઠિનમાં કઠિન ઉપનિષદ મળે છે. આમ તો 10 મહત્વના ઉપનિષદો આદ્ય શંકરાચાર્ય જ્ઞાન દ્રષ્ટિથી નિશ્ચિત કરેલા છે. ઈશાવાસ્ય, કેન ઉપનિષદ, કઠોપનિષદ, મુંડકોપનિષદ, માંડુક્યોપનિષદ, બૃહદારણ્યકોપનિષદ, ચાંદોગ્યોપનિષદ, પ્રશ્નોપનિષદ, તૈતિરીયોપનિષદ, ઐતરેયોપનિષદ. પરંતુ આ બધા જ ઉપનિષદોની અંદર સૌથી કઠિન ઉપનિષદ. મોટા મોટા પંડિતોની પ્રતિભાની પણ પરીક્ષા કરે એવું જો કોઈ ઉપનિષદ હોય તો તે માંડુક્ય ઉપનિષદ મનાય છે. નાનામાં નાનું હોવા છતાં પણ કઠિનમાં કઠિન છે. અને તે માંડુક્ય ઉપનિષદનું ત્યાં અધ્યયન થતું હતું મહિલા કેન્દ્રમાં. એટલે મહિલાઓએ સ્વાભાવિક રીતે જ મારી આગળ પ્રસ્તાવ મૂક્યો કે અમે જે ઉપનિષદનો અભ્યાસ કરીએ છીએ તે ઉપનિષદ ઉપર વિશેષ પ્રકાશ પડે એટલા માટે તમે તે ઉપનિષદ ઉપર જ અમારી આગળ વાર્તાલાપ આપો. અંગ્રેજીમાં માંડુક્ય ઉપનિષદ પર વાર્તાલાપ આપો એ તો જે અંગ્રેજી જાણતા હોય અને ઉપનિષદોનો પણ અભ્યાસ કરતા હોય તેમને સમજાય કે કેટલું કઠિન કાર્ય છે વિચારોને વ્યક્ત કરવાનું. અને તે પણ આપણી પોતાની ભાષા સંસ્કૃત ભાષામાં લખાયેલા કેટલાક શબ્દો, વિશિષ્ટ શબ્દો, તે શબ્દોને અંગ્રેજી ભાષાની અંદર અનુવાદિત કરવાના અને તે પ્રજાને સમજાય તેવી રીતે અર્થઘટનો કરવાના એ કાર્ય કપરું ઘણું લેખાય. પરંતુ બહુ જ પ્રેમપૂર્વક, ઘણી એકાગ્રતાપૂર્વક, રસવૃત્તિપૂર્વક મહિલાઓએ વાર્તાલાપને સાંભળ્યો. એટલું જ નહીં પરંતુ વાર્તાલાપની પરિસમાપ્તિ થયા પછીથી તેમણે ઉપનિષદો પર, ગીતા ઉપર, યોગ પર અનેક પ્રકારના પ્રશ્નો પૂછ્યા. એક પ્રકારની જાગૃતિ આ પ્રકારની પશ્ચિમના દેશોની અંદર આજે આપણને જોવા મળે છે. અને ત્યાં વેદાંત અને યોગ બે વસ્તુની અભિરૂચિ વધતી ચાલે છે. વેદાંત અને યોગ, યોગની અંદર ભક્તિ યોગ પણ આવી જાય છે અને યોગની અંદર ધ્યાન યોગ પણ આવી જાય છે. વેદાંતની અંદર દ્વૈતવાદ પણ આવી જાય, વિશિષ્ટાદ્વૈતવાદ પણ આવી જાય ને અદ્વૈતવાદ પણ આવી જાય. વેદાંત ત્રણેય પ્રકારના વાદોનો બનેલો વાદ છે. તો આવી રીતે યોગ અને વેદાંતનો અભ્યાસ, એની અભિરૂચિ પશ્ચિમના દેશોમાં સારા પ્રમાણમાં જોવા મળે છે. કોઈ પણ માણસ એમ સાંભળે કે ભારત વર્ષમાંથી કોઈ યોગી આવ્યા તો પછીથી ખાસ કરીને ત્યાં જે બુદ્ધિજીવી વર્ગ હોય, ધર્મમાં રસ લેનારો, અધ્યાત્મની અભિરૂચિ વાળો જે વર્ગ હોય, એમને ખાસ ઈચ્છા થાય કે આપણે સમાગમ કરીએ, કંઈક આપણને જાણવાનું મળે તો જાણીએ. કારણ કે પ્રજા ભોગ પરાયણ બની ગઈ અને ભોગોનો અનુભવ કરતા કરતા હવે એક એવા લક્ષ્ય બિંદુ પર, પોઈન્ટ પર પહોંચી ગઈ છે કે હવે પ્રજાને લાગે છે કે જીવનનું સાર્થક્ય, જીવનમાં જે શાંતિની અભિપ્સા આપણે રાખીએ છીએ તે શાંતિની અભિપ્સા કેવલ ભોગથી પૂરી થઈ શકે તેમ નથી. વિજ્ઞાન આપણને બધું જ આપી શકે, સુખોપભોગના સાધનો નિર્માણ કરી શકે, સુખોપભોગના સાધનો પૂરા પાડી શકે, બધું જ આપી શકે. પરંતુ એ સાધનોનો સદુપયોગ કેવી રીતે કરવો તે સદબુદ્ધિ વિજ્ઞાન આપી શકતું નથી. સાથે મળીને કેવી રીતે જીવવું, સાથે મળીને જીવીને સમાજને કેવી રીતે બેઠો કરવો, રાષ્ટ્રનું નિર્માણ કેવી રીતે કરવું, પોતાની જાતનું સમર્પણ રાષ્ટ્રને ચરણે કેવી રીતે કરવું, જનતા જનાર્દનની અંદર પરમાત્માના પવિત્રતમ પ્રકાશને પેકીને જનતા જનાર્દનને ઉપયોગી થવાને માટેનું વ્રત કેવી રીતે લેવું, અને સંસારના પદાર્થોની અંદર વચ્ચે રહેતા રહેતા પણ સંસારના પદાર્થોથી અનાસક્ત બનવું, સત્તાની સ્પર્ધામાં ન પડવું, ધનની લિપ્સા, સત્તાની મોહીની, પદ અને પ્રતિષ્ઠાનો, અધિકારનો જે એક પ્રકારનો નશો છે, સામાન્ય નહીં પરંતુ અસામાન્ય માનવોને પણ લાગી જાય છે થોડા વખતમાં, તો તે નશામાંથી મુક્ત રહેવું અને તે છતાં પણ આદર્શ માનવની પેટે સમાજને બેઠો કરવાને માટે સેવા કાર્યો કરતા રહેવા. આ જે ટેકનિક છે, આ જે જ્ઞાન છે, કળા છે, તે સાયન્સ શીખવી શકતું નથી. એ કળા તો સ્પિરિચ્યુઆલિટી જ શીખવી શકે, અધ્યાત્મ શીખવી શકે એવું હવે તે પ્રજાને લાગે છે કે સાયન્સ એટલે વિજ્ઞાન સમૃદ્ધિનું સર્જન કરે. પરંતુ સાયન્સ અથવા વિજ્ઞાન સમૃદ્ધિજન્ય જે શાંતિ છે તેનું સર્જન કરી શકે નહીં. અને સંસારની અંદર તો સમૃદ્ધિ પણ જોઈએ, સાથે સાથે શાંતિ પણ જોઈએ. જો એકલી જ સમૃદ્ધિ હોય શાંતિ વગરની, તો જીવનની અંદર ફ્રિક્શન ઉભો થાય, ઘર્ષણ પેદા થાય, અસંતોષની માત્રા વધતી જાય. એટલે સમૃદ્ધિ વધતા શાંતિ, આ પ્રમાણે જો જીવનની અંદર પ્રાપ્ત થતું હોય તો પ્રાપ્ત કરવા જેવું છે. અને ત્યાંની પ્રજાને હવે કઈક એમ લાગી ગયું છે કે ભારત વર્ષની પાસે કઈક એવી સંસ્કૃતિ છે, ભારત વર્ષની પાસે યોગની એવી એક પરંપરા છે કે જે પરંપરાનું જો અનુકરણ આપણે કરીએ તો તેનું અનુકરણ અથવા અનુસરણ કરવાથી પ્રશાંતિ, જેની શોધ અથવા ખોજમાં આપણે છીએ, તે પ્રશાંતિની પ્રાપ્તિ સહેલાઈથી થઈ શકે તેમ છે. એટલે માણસો સાંભળે છે કે યોગી આવ્યા એટલે પછીથી આપણું કામ સહેલું પણ બની જાય છે, આપણું કામ અઘરું પણ બની જાય છે. કારણ કે યોગી આવ્યા એમ સાંભળે ને તે પણ ભારતથી આવ્યા, એટલે રૂચિવાળા માણસો હોય તે આપણા કાર્યક્રમો યોજવા માટે તૈયાર થઈ જાય. અને તે વખતે જો આપણી અંદર થોડીક પણ સત્વશીલતા ન હોય તો આપણે એ ઓડિયન્સની આગળ બેસીને તેને ન્યાય ન કરી શકીએ. અને જો ન્યાય ન કરી શકીએ તો આપણા દેશની જે પ્રતિષ્ઠા છે એ પ્રતિષ્ઠાને હલકી પાડી દઈએ. ત્યાં જઈને જો પૈસા જ ભેગા કરવાની પ્રવૃત્તિ કરીએ, ત્યાં જઈને જો એકાદ જમીન ખરીદવાની પાછળ પડી જઈએ, અથવા મઠના નિર્માણમાં અને શિષ્યોની સંખ્યા વધારવાની અંદર જ રૂચિ રાખતા થઈ જઈએ, તો પછીથી આપણા દેશની પ્રતિષ્ઠાને આપણે ઓછી કરીએ. પણ જો આપણે યોગ વિશે, ભક્તિ વિશે, સાધના વિશે, અધ્યાત્મ વિશે, આપણા ગીતા ઉપનિષદાદી શાસ્ત્રો વિશે તે પ્રજાની અંદર થોડીક પણ રૂચિ જાગૃત કરી શકીએ, થોડોક પણ પ્રેમ અને શ્રદ્ધા ભક્તિનું નિર્માણ કરી શકીએ, તો આપણે રાષ્ટ્રની સેવા કરી શકીએ, આપણી સંસ્કૃતિની સેવા કરી શકીએ. અને એક દૂત જે ભારતથી આપણો જાય, હજારો રૂપિયાનો પગાર લેતો હોય, તેના કરતા પણ કોઈ પણ પ્રકારના વિશિષ્ટ પગાર સિવાય સેવાભાવથી, મિશનરી વૃત્તિથી આપણે આપણા દેશનું ઘણું સારું કાર્ય ત્યાં કરી શકીએ. એટલું જ નહીં પણ દેશની ઇમેજને સુધારી શકીએ છીએ ત્યાં જઈને. આવી સભાન વૃત્તિથી આપણે પરદેશના પ્રવાસો કરવા જોઈએ આપણા સંતોએ. અને એવી સભાન વૃત્તિથી હું પોતે પરદેશના પ્રવાસો છેલ્લા 4 વર્ષથી કર્યા કરું છું. અને મને એમ લાગે છે કે આ કાર્ય પણ કરવા જેવું સારું કાર્ય છે. તો યોગની અભિરૂચિ, યોગની પ્રીતિ પશ્ચિમના દેશોની અંદર ઘણી બધી વધતી જાય છે. પરંતુ યોગની સંપૂર્ણ સાંગોપાંગ જે સમજ છે, તે સમજનો બધે ઠેકાણે અભાવ જેવો આપણને દેખાય છે. યોગ એટલો બધો ગહન અને વિશાળ શબ્દ છે, એ શબ્દ દ્વારા ખરેખર શું અભિપ્રેત છે કેટલીક વાર આપણને તેનો ખ્યાલ પણ આવતો નથી. ઉપનિષદની અંદર યોગ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ઉપનિષદની અંદર યોગની સાધનાની મીમાંસા વ્યક્ત કરતા કેટલાક શ્લોકો પણ, ખાસ કરીને શ્વેતાશ્વતર ઉપનિષદ છે એની અંદર આવે છે. વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થા સંન્યાસ યોગાદ્યતયઃ શુદ્ધ સત્વા તે બ્રહ્મલોકેષુ પરાંતકાલે પરામૃતાઃ પરિમુચ્યંતિ સર્વે. વેદાંત અને વિજ્ઞાનથી જે સંપન્ન બને, પરમાત્માને પામવાને માટેનો નિશ્ચય કરે, અને જે ત્યાગ તથા યોગ દ્વારા પોતાના અંતઃકરણની શુદ્ધિ સાધે, એવા જે યતિ પુરુષો, જીતેન્દ્રિય પુરુષો, તપસ્વી પુરુષો હોય, તેવા પુરુષો પોતાના જીવનની અંદર પરમાત્માની પરમ કૃપાને પામીને બીજાને પણ પરમાત્માની પરમ કૃપાને પામવાને માટેના પથનું પ્રદર્શન કરી શકે છે, અને તેવા માનવો પરમાત્માની પરમ કૃપાને પામીને પોતાના જીવનને કૃતાર્થ કરે છે, આ પ્રકારે મુંડક ઉપનિષદની અંદર લખવામાં આવ્યું છે. અને તે વખતે શ્લોકની અંદર યોગ શબ્દનો પ્રત્યક્ષ પ્રયોગ કરવામાં આવેલો છે. આપણે જે યોગની ચર્ચા કરવાના છીએ, તે યોગની ચર્ચા ગીતાના 6ઠા અધ્યાયના આધાર પર કરવાના છીએ. અને એનું શીર્ષક આત્મસંયમ યોગ રાખવામાં આવ્યું છે. ગીતાની એ વિશેષતા અથવા વિશિષ્ટતા છે કે પ્રત્યેક અધ્યાયના શીર્ષકની પાછળ યોગ શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો છે. પ્રથમ અધ્યાયનું શીર્ષક અર્જુન વિષાદ યોગ, બીજા અધ્યાયનું શીર્ષક સાંખ્ય યોગ, ત્રીજા અધ્યાયનું શીર્ષક કર્મયોગ, ત્યાંથી માંડીને જેટલા પણ શીર્ષકો ગીતાની અંદરના છે અધ્યાયોના, છેલ્લા 18મા અધ્યાયનું મોક્ષ સંન્યાસ યોગ, તો બધા જ શીર્ષકોની પાછળ યોગ શબ્દ પ્રયોજવામાં આવ્યો. અને પ્રયોજીને એવું બતાવવામાં આવ્યું કે જીવનનું લક્ષ્ય ભોગ નહીં પરંતુ યોગ છે. તે જ ઉત્તમ પ્રકારનો ભોગી બની શકે જે યોગી હોય. જ્યાં સુધી યોગ ન હોય ત્યાં સુધી ઉત્તમ પ્રકારનો ભોગ આવી શકે નહીં. યોગ વગરનો જે ભોગ છે તે રોગને નિમંત્રે છે, યોગ સાથેનો જે ભોગ છે એ મોક્ષને નિમંત્રે છે, પરમાત્માની પાસે પહોંચાડે છે. એ ભોગ આત્માનો ભોગ હોય છે, કેવળ ઇન્દ્રિયોનો અથવા શરીરનો ભોગ હોતો નથી, જે યોગ દ્વારા સિદ્ધ થાય છે તે. અને એવા યોગ પ્રત્યે અંગુલી નિર્દેશ ગીતાના પ્રત્યેક અધ્યાયના શીર્ષક સમયે કરવામાં આવ્યો છે. અને આત્મસંયમ યોગ જે ગીતાના છઠ્ઠા અધ્યાયનું શીર્ષક છે, એ ગીતાના છઠ્ઠા અધ્યાયના શીર્ષકનો વિચાર કરીએ તેની પહેલા એક વસ્તુની સ્પષ્ટતા કરી દઈએ કે આપણા સમાજમાં જે એવો ખ્યાલ પ્રવર્તમાન થયેલો જોવા મળે છે કે યોગનો અભ્યાસ કરવો હોય તો સંસારનો પરિત્યાગ કરવો જોઈએ, સર્વસંગ પરિત્યાગી બની જવું જોઈએ, લગ્ન જીવનમાં પ્રવેશાય નહીં, અને જો લગ્ન જીવનમાં પ્રવેશ્યા હોઈએ તો આપણે યોગી બની શકીએ નહીં, યોગના માર્ગમાં આગળ વધી શકીએ જ નહીં. એ વિચાર ભ્રાંત વિચાર આપણા સમાજની અંદર છે. બીજો વિચાર એવો છે કે જે યોગાભ્યાસ કરવા માંગે અથવા યોગને માર્ગે આગળ વધવા માંગે એ લોકસેવાની પ્રવૃત્તિઓમાં કોઈ પણ પ્રકારનો રસ લઈ શકે જ નહીં, એવી એક માન્યતા આપણા દેશની અંદર પ્રવર્તે છે. તો તે પણ ભ્રાંત માન્યતા છે એવું શ્રીમદ ભગવદ્ ગીતા ઉપરથી આપણને લાગે છે. કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતાના યોગના જે ઉપદેશક છે તે આદર્શ ગૃહસ્થાશ્રમી આઈડિયલ હાઉસ હોલ્ડર ભગવાન શ્રી કૃષ્ણ છે. સંન્યાસી નથી, મનથી સંન્યાસી છે, બહારથી સંન્યાસી નથી ભગવાન શ્રી કૃષ્ણ. તે તો યોગેશ્વર, યોગ યોગેશ્વર ગીતાની અંદર એમને કહેવામાં આવ્યા છે. તે આ યોગનો ઉપદેશ આપી રહ્યા છે, અને જેને ઉપદેશ આપી રહ્યા છે તે પણ વિવિક્તવાસી નથી, સર્વસંગ પરિત્યાગી થઈ અને જનતા જનાર્દનથી દૂર રહી અને ક્યાંક એકાંતગીરીની કંદરાઓમાં પલાઠી વાળી હોય, મૌન વ્રત ધારણ કર્યું હોય, હવે એને મનમાં એમ ઠસી ગયું હોય કે મારે કોઈની સાથે બોલવું નથી, કોઈની સાથે વ્યવહાર કરવો નથી, કોઈ પણ પ્રકારની લૌકિક સેવા બીજાને ઉપયોગી થાય તેવી પ્રવૃત્તિ પણ આદરવી નથી, હવે તો બસ મારે યોગાભ્યાસ જ કરવો છે, એવા વિચારવાળું પાત્ર એવી વ્યક્તિ સામે છે નહીં જેને ભગવાન શ્રી કૃષ્ણ ઉપદેશ આપે છે. તે કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં યુદ્ધ કરવાને માટે તૈયાર થયેલો ગૃહસ્થાશ્રમી અર્જુન છે. એટલે આપણને એમ જણાય છે કે આપણે પણ અર્જુનની પેઠે અત્યારે કુરુક્ષેત્રમાં છીએ. કુરુ એટલે કરો, કર્મયોગ પુરુષાર્થ પરાયણ, પુરુષાર્થને જ્યાં પ્રાધાન્ય પ્રદાન કરવામાં આવે તેવું આ માનવ જીવન રૂપી કુરુક્ષેત્ર છે. આ કુરુક્ષેત્રની અંદર આપણે પણ બેઠા છીએ, આપણે પણ મહાભારત રૂપી યુદ્ધ મેદાનના એક પાત્ર જ છીએ. મહાભારત અત્યારે આપણે જીવનમાં બધે જોઈએ જ છીએ, મહાભારતનો સંગ્રામ જ ચાલતો હોય અથવા ચાલવાની તૈયારીમાં હોય એવું આપણને લાગે. માનવ એકલો હોય તો પણ એના મનની અંદર મહાભારતનું યુદ્ધ ચાલ્યા જ કરતું હોય. એક બાજુ સારા વિચારો, સારા ભાવો, સારા સંસ્કારો પાંડવો હોય, એક બાજુ બુરા વિચારો, બુરા ભાવો અથવા કુસંસ્કારો રૂપી કૌરવો હોય, એ બંનેની વચ્ચે સંઘર્ષ ચાલ્યા જ કરતો હોય. કેટલીક વાર પાંડવ પક્ષનો વિજય થાય, કેટલીક વાર કૌરવ પક્ષ વિજયી બની જાય અને પાંડવ પક્ષનો પરાજય થાય. આ પ્રકારે જે મનરૂપી મહાભારત મેદાન છે એની અંદર પણ યુદ્ધ ચાલ્યા જ કરે છે નિત્ય નિરંતર. અને આપણા સમાજ જીવનમાં આપણે જોઈએ તો પણ આપણને એમ લાગે કે સમાજ જીવન પણ એક પ્રકારનું મહાભારત મેદાન જ છે. એની અંદર પણ સારા ને નરસાનો, શુભ અશુભનો, સત્ય અસત્યનો, ન્યાય અન્યાયનો, નીતિ અનીતિનો, અનાચાર અને સદાચારનો સંઘર્ષ નિત્ય પ્રતિ ચાલ્યા જ કરે છે. આવું જીવન છે મહાભારત મેદાન. એમાં આપણે એટલે પ્રત્યેક વ્યક્તિ અર્જુન છે અને પ્રત્યેક વ્યક્તિ ભગવાન કૃષ્ણ પરમાત્માની પાસેથી પ્રેરણા, પ્રકાશ અને પથ પ્રદર્શન પ્રાપ્ત કરવાને માટે પ્રયત્ન કરે તો પોતાના જીવનને સુખ શાંતિથી સંપન્ન બનાવી શકે છે. એટલે યોગાભ્યાસને માટે, જીવનને આધ્યાત્મિક ઓપ આપવાને માટે, જીવનમાં શાંતિ પ્રાપ્ત કરવાને માટે, મુક્તિ અથવા પૂર્ણતાથી સંપન્ન બનવાને માટે ક્યાંય નાસી જવાની જરૂર નથી, સંબંધ વિચ્છેદ કરવાની જરૂર નથી, આપણા લૌકિક કર્તવ્યોને તિલાંજલિ આપવાની આવશ્યકતા નથી, પણ અત્યારે જેવી રીતે રહીએ છીએ તેના કરતા વધારે સરખી રીતે રહેવાની આવશ્યકતા છે. સરખી રીતે એટલે મનુષ્યને જાજે તેવી રીતે, આદર્શ મનુષ્યને જાજે તેવી રીતે રહીએ અને દાનવતાના બધા જ દુર્ગુણોને આપણા સમાજ જીવનમાંથી ને વ્યક્તિગત જીવનમાંથી નેસ્ત નાબૂદ કરવાને માટે કૃત સંકલ્પ બની જઈએ તો આપણે જે શાંતિની ઈચ્છા રાખીએ છીએ અથવા જે સુખની ચાહના કરીએ છીએ, જે પરમાત્મા કૃપાની અભિલાષા સેવીએ છીએ, તે પરમાત્માની કૃપા, તે સુખ અને શાંતિ આપણને જ નહીં પરંતુ આપણા સમાજની અંદર સૌને પ્રાપ્ત થાય, આપણે એમાં નિમિત્ત બની જઈએ, આવો કઈ ગીતાનો સંદેશો છે. એટલા માટે ભગવાન અર્જુનને એમ નથી કહેતા, અર્જુન તારે યોગનો અભ્યાસ કરવો હોય ત્યારે યોગની મીમાંસા સમજવી હોય તો આ કુરુક્ષેત્ર મેદાનમાં નહીં સમજાય, તારે હિમાલયમાં ચાલ્યા જવું પડશે, તારે નર્મદા કિનારે જઈને પલાઠી વાળવી પડશે. ભગવાન એવું કહેતા નથી. જ્યાં યુદ્ધ થઈ રહ્યું છે, ચારે બાજુ શસ્ત્રોના કકડાટ થઈ રહ્યા છે, અશ્વોના હણહણાટ થઈ રહ્યા છે, એવી વિરોધાભાસી ભૂમિની વચ્ચે બેસી અને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને યોગનો ઉપદેશ આપવા માટે તૈયાર થયા છે. અને આ યોગ ગીતાના છઠ્ઠા અધ્યાયની અંદર જે ઉપદેશવામાં આવ્યો એનું નામ પણ બહુ વિશિષ્ટ છે, આત્મસંયમ યોગ. હવે એ જમાનામાં જયારે ભગવાન કૃષ્ણે અર્જુનને ઉપદેશ આપ્યો ત્યારે જ્ઞાન યોગ ચાલતો હતો. જ્ઞાન યોગ જે દ્વારા માનવ હું કોણ એની ખોજ કરતો, હું શરીર નથી, મન નથી, ઇન્દ્રિયો નથી, હું કોણ છું તેની ખોજ કરતો હતો, એને જ્ઞાન યોગ કહેવામાં આવતો. તે વખતે ધ્યાન યોગ પણ ચાલતો હતો. ધ્યાન યોગ તો ધ્યાન કરીને માનવ આગળ વધતો પરમાત્માને પામવાને માટે. અને તે જમાનામાં ભક્તિયોગ પણ ચાલતો હતો. તે જમાનામાં હઠયોગ પણ ચાલતો હતો. હઠયોગની અંદર આસનો, હઠયોગની અંદર પ્રાણાયામો, હઠયોગની અંદર નેતિ ધોતી બસ્તી નવલી કપાલભાતી વજ્રોલી ષટ ક્રિયાઓ, હઠયોગની અંદર તડાગી ખેચરી સાંભવી એવી મુદ્રાઓ એને પ્રાધાન્ય પ્રદાન કરવામાં આવતું હતું. તો એ પ્રકારનો હઠયોગ પણ ભગવાન શ્રી કૃષ્ણના કાળમાં એટલે મહાભારત જમાનામાં જયારે ગીતાનો ઉપદેશ આપવામાં આવ્યો હતો ત્યારે ભારત વર્ષમાં પ્રવર્તમાન હતો, પરંતુ ભગવાને કોઈ પણ પ્રકારના યોગનું નામ લેવાને બદલે આત્મસંયમ યોગ એવા નવા જ શબ્દનો પ્રયોગ કર્યો છે. અને અર્જુનને પ્રકારાંતરે સૂચવ્યું છે કે તારે જો સારી રીતે યુદ્ધ કરવું હોય તો તારે આત્મસંયમ યોગથી સંપન્ન બનવું પડશે. એકલો અઠયોગ નહીં ચાલે, એકલો રાજયોગ નહીં ચાલે, એકલો જ્ઞાન યોગ અથવા તો ભક્તિ યોગ પણ માનવના જીવનને સફળ નહીં કરી શકે. એની અંદર આત્મસંયમ યોગ અવશ્ય હોવો જોઈશે જ. આત્મસંયમ યોગ સૌને માટે આવશ્યક છે. આપણે જોઈએ છીએ કે આપણા દેશની અંદર સંયમની આવશ્યકતા સૌથી મોટી છે, સૌથી મોટી સંયમની આવશ્યકતા. મહાત્મા ગાંધીજી જે આપણા જમાનાના મોટા યોગી થઈ ગયા, એમણે આપણને કહ્યું હતું કે સંયમી બનજો, વાણીનો સંયમ શીખજો, શરીરનો સંયમ શીખજો, વર્તનમાં સંયમી થજો. સંયમી બનીને પછીથી પોતાની જાત ઉપર કાબુ કરીને જો તમે સેવાનું વ્રત ધારણ કરશો તો સેવા કરતા કરતા બીજાને પણ સુખી બનાવી શકશો. ગાંધીજીનો આ સંદેશો હતો કે સેવાના ક્ષેત્રમાં પડેલા દરેકે આત્મસંયમને મહત્વ આપવું જોઈએ. આત્મસંયમને જો મહત્વ નહીં આપવામાં આવે તો સેવા સારી રીતે થઈ શકશે નહીં. માણસ સેવાને ભૂલી જશે અને પોતે પોતાનું જ ધ્યાન રાખતો થઈ જશે. આજે દેશની અંદર આ ચિત્ર આપણને જોવા મળે છે, મોટે ભાગે આ ચિત્ર આપણને જોવા મળે છે. માણસો સેવાના ક્ષેત્રમાં પડે છે ખરા, પરંતુ સેવાને ભૂલી જાય છે કેટલીક વાર, અને પોતાની જ સમૃદ્ધિ, પોતાની જ સંપત્તિ, પોતાની જ પ્રતિષ્ઠા, પોતાની જ સત્તા, એના પરિણામે પેદા થતો અહંકાર એની અંદર અટવાઈ જાય છે. જનતા એક તરફ રહી જાય છે. આ જો ન થવા દેવું હોય અને દેશના ચિત્રને છે એના કરતા વધારે ચોખ્ખું, વધારે સુંદર અને શક્તિશાળી બનાવવું હોય તો દરેકે સંયમી થવાની આવશ્યકતા છે. સંયમ યોગ, આત્મસંયમ યોગ ભગવાન એ શબ્દનો પ્રયોગ કરે છે. અને એ શબ્દનો પ્રયોગ કરીને ભગવાન આ પ્રકારની વિસ્તૃત ચર્ચા ગીતાના છઠ્ઠા અધ્યાયમાં પોતાની રીતે કરે છે કે માનવ આત્મસંયમી બને. આપણે જોઈએ છીએ કે સંસ્કૃત ભાષામાં શરીર સંયમ નામનો શબ્દ છે. યોગ ઓફ બોડી કંટ્રોલ, યોગ ઓફ બોડી કંટ્રોલ, એવો એક યોગ જેમાં શરીરનો કંટ્રોલ થાય, શરીરનો સંયમ થાય. તમે ઘણી બધી વાર વાંચ્યું હશે અથવા સાંભળ્યું હશે કે એવા પણ યોગીઓ થઈ ગયા કે જે જમીનમાં સુઈ જતા, જમીન ઉપર રસ્તા ઉપર સુઈ જતા અને એમની છાતી પરથી મોટરો અથવા ટ્રકો પસાર થઈ જતી તો પણ એમને કઈ હાનિ પહોંચતી નહોતી. આ શું હતું? એવા પણ યોગીઓ થઈ ગયા કે જે યોગીઓ પોતાના મસલ્સને જયારે ધારે ત્યારે મોટા કરી શકે, વિસ્તૃત કરી શકે, જયારે ધારે ત્યારે નાના બનાવી શકે. આ બધું શું? યોગ ઓફ બોડી કંટ્રોલ, શરીર સંયમનો આ યોગ છે. આજે પશ્ચિમમાં યોગને નામે વધારે ભાગે જે ચાલે છે અને માણસો મોટી મોટી ફી આપીને જે શીખે છે, ત્યાં યોગ ઓફ બોડી કંટ્રોલ ચાલે છે વધારે ભાગે. હું ઘણા જ કેન્દ્રોમાં જતો હતો ત્યાં આગળ યોગ કેન્દ્રોમાં, તો મોટે ભાગે આસનો, મોટે ભાગે પ્રાણાયામો એ જ શીખવામાં આવતા હતા. અને એમાં યુવકો અને યુવતીઓ મોટી સંખ્યામાં ભાગ લેતા હતા. અને એમને હું જયારે પૂછતો ત્યારે મને પ્રત્યુત્તર પ્રાપ્ત થતો કે અમે આ બધું કરીએ છીએ એનું કારણ એટલું જ છે કે અમારું યૌવન ટકી, અમારું સૌંદર્ય ટકી, અમારું શરીર સૌષ્ઠવ અકબંધ રહે, અખંડ રહે. વર્ષો વીતી જાય તો પણ અમને વૃદ્ધાવસ્થા આવે નહીં, વ્યાધિ અમારા શરીરમાં ઘર ન કરી શકે, અમે ઈચ્છા અનુસાર સમય પર્યંત દીર્ઘાયુ બની સંસારની અંદર જીવી શકીએ, અમે એક્ટિવ રહી શકીએ, સક્રિય થઈ શકીએ, બહુ સરસ રીતે કાર્યરત બની શકીએ. એટલા માટે અમને આસન પ્રાણાયામની પદ્ધતિ ઘણી ઉપયોગી લાગે છે. એટલે અમે મોટી મોટી ફી આપીને, પાઉન્ડ આપીને, ડોલરો ખર્ચી અને ધ્યાન કેન્દ્રો કે યોગના કેન્દ્રોમાં જઈએ છીએ. તો આ શરીર સંયમનો યોગ કહેવાય છે, જેને આપણે અઠયોગનું નામ પણ પ્રાચીન ભારત વર્ષની અંદર આપ્યું. એ સિવાયનો એક બીજો શબ્દ પ્રયોગ સંસ્કૃત ભાષામાં છે, શરીર સંયમનો યોગ તેવો જ મનના સંયમનો યોગ છે પાછો, એને રાજયોગ કહેવામાં આવે. જે દ્વારા મનનો સંયમ સધાય, જે દ્વારા મનનું શુદ્ધિકરણ થાય, જે દ્વારા મન સાત્વિક બને, જે દ્વારા મન સર્વોત્તમ ઉત્તમ પવિત્ર વિચારોથી ભાવોથી સંસ્કારોથી સુવાસિત થાય, એવો જે યોગ છે એ યોગને યોગ ઓફ માઇન્ડ કંટ્રોલ કહેવામાં આવે છે, મનના સંયમનો યોગ. ધ્યાન યોગનું નામ આપી શકાય, રાજયોગનું નામ આપી શકાય. આ યોગ પણ ભગવાન કૃષ્ણના જમાનામાં તત્કાલીન સમાજની અંદર પ્રચલિત હતો. જેમ અઠયોગ પ્રચલિત હતો શરીરને જીતવાનો યોગ, એવી રીતે મનને જીતવાનો યોગ પણ તે જમાનામાં પ્રવર્તમાન હતો. પણ ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં એમ કહેવા માંગે છે કે માણસ એકલા શરીરનો બનેલો નથી, માણસ એકલા મનનો પણ બનેલો. જે માણસો, જે યોગીઓએ પોતાના મનને જીત્યા છે તેવા કેટલાક યોગીઓની વાતો આપણે વાંચીને સાંભળીએ છીએ, એક ઠેકાણે બેઠા હોય તો દૂરની વાતને જાણી લેતા હોય, એક ઠેકાણે બેસીને દૂરના દ્રશ્યોને ટેલિવિઝનની પેટે જોઈ શકતા હોય, એક ઠેકાણે બેસીને બીજાના મનના વિચારોને વાંચી શકતા હોય, અથવા તો એક સાથે અનેક પ્રકારના પદાર્થોને યાદ કરી શકતા હોય, કોઈ સતાવધાની હોય, એવા એવા માણસો હોય મનને જીતીને એવી એવી શક્તિઓને એમણે પ્રાપ્ત કરેલી હોય, સંકલ્પ કરે આ માણસને મારે મળવું છે, એ માણસ તરત જ એને મળવા માટે આવી જાય, સંકલ્પની એવી માનસિક શક્તિથી એ યોગીઓ સંપન્ન હોય, જે પદાર્થને મેળવવાની ઈચ્છા કરે તે પદાર્થ એમને તરત જ પ્રાપ્ત થઈ જાય. મનનો સંકલ્પ કરે તો બીજાનું વશીકરણ પણ કરી લે, બીજાને વશ પણ કરી લે, બીજાને અધિકારમાં પણ રાખી લે. હમણાં બધા ઘણા એવા યોગીઓ આપણા દેશની અંદર ચાલતા થયા છે, નવા નવા નામો નીકળતા જ જાય છે અને આપણા નેતાઓને કેટલાકની આવશ્યકતાઓ પણ પડે છે. એ લોકો એમ માને છે કે અમે તમારી સત્તાને અકબંધ રાખી શકીએ એમ છીએ, અમે તમને પડતા બચાવી શકીએ એમ છીએ, અમારી પાસે એવી શક્તિ છે તંત્રની, અમારી પાસે એવી શક્તિ છે મંત્રની, એ મનોબળથી સંકલ્પોથી એવા આંદોલનો અમે વહેતા કરીએ કે તમારા પ્રતિસ્પર્ધીઓ, વિરોધીઓ અથવા શત્રુઓ નષ્ટ બની જાય અને તમારી સત્તા સુરક્ષિત રહી જાય. મોટા મોટા માણસો આમના પ્રભાવમાં આવી જાય છે કે તો ભાઈ બહુ સારું, ચૂંટણી લડવી જ ન પડે અને લડવી પડે તો સહેલાઈથી જીતી જવાય, થોડા ઘણા પૈસા લેજો, પણ આ કામ તમારે કરવા જેવું છે. અને ચાલે છે, મોટા મોટા માણસો, ભણેલા માણસો, ડિગ્રી વાળા માણસો આની અંદર ફસાઈ જાય છે. લોકોનું ચાલે છે, બહુ સરસ રીતે પ્રભાવ પણ એમનો સમાજની અંદર જામતો જાય છે. મોટા માણસોમાં, નાના માણસોમાં, સમૂહમાં, વ્યક્તિગત રીતે, પોતપોતાની રીતે તે કાર્ય કરતા જાય છે. આ બધા માનસિક શક્તિના પ્રત્યાઘાતો, તેના પ્રભાવો, તેના પરિણામો છે. યોગ ઓફ માઇન્ડ કંટ્રોલ ક્યાંક સાચું પણ હોય, ક્યાંક સાચું ન પણ હોય, માણસને જ્યાં સુધી આશા છે ત્યાં સુધી આની અંદર વિશ્વાસ રાખ્યા વગર છૂટકો જ નથી. જયારે આશા નહીં હોય તો પછીથી એને વિશ્વાસ રાખે કે ન રાખે બધું બરાબર જ છે. ભગવાન કહે છે કે શરીરના યોગ દ્વારા પ્રાપ્ત કરેલી શારીરિક શક્તિ, મનના યોગ દ્વારા પ્રાપ્ત કરેલી મનની શક્તિ, તેના કરતા પણ એક શક્તિ એવી છે કે જે શક્તિ ઉત્તમ મનાય છે. માનવનું સાચું કલ્યાણ એ શક્તિ કરી શકશે. માનવનું સાચું કલ્યાણ શરીર શક્તિ નહીં કરી શકે. માનવનું સાચું કલ્યાણ આવી બીજાનું વશીકરણ કરનારી અથવા મનના ચમત્કારો કરનારી માનસિક શક્તિને અસાધારણ સ્તર પર પહોંચાડનારી જે સાધના છે, માનસિક સાધના યોગની, તે પણ નહીં કરી શકે. માનવ જીવનનું સાર્થક્ય તો શરીર અને મન કરતા પણ, બુદ્ધિ કરતા પણ, જે ઉપરની એક ચેતના છે, જે એક સર્વોત્તમ સત્તા છે, જે સમગ્ર સંસારનું સંચાલન કરે છે, જે ઈચ્છે તે પ્રમાણે કરે છે. તમે ગમે તેવા કાર્યક્રમો બનાવો, તમારા માનસિક યોગીઓ, માનસિક શક્તિવાળા તમને ગમે તેવા આશ્વાસનો આપે, તમે રાહ પણ જોતા હો, બરાબર છે, બરાબર છે, આમ જ થવાનું, હવે આમ જ થવાનું, તમે પ્રચારો પણ પૂરજોશમાં કરો, કારણ કે તમારી પાસે વર્તમાન પત્રો પણ છે, પૂરજોશમાં પ્રચારો કરો. તમારી પાસે બ્રોડકાસ્ટિંગ વિભાગ આખો તમારી પાસે હોય અને તમે પ્રચારો દેશ વિદેશમાં કરો, કોઈની ઇમેજને ઉભી કરવા માંગો કે આમ જ હવે થવાનું, આ જ થઈ જવાનું, બરાબર છે, પ્રજાને પણ એમ લાગે, બરાબર છે, બરાબર છે, પણ એવી એક શક્તિ સર્વોપરી છે કે જે સર્વોપરી શક્તિ સંસારની સ્વીચને કદી ઓફ કરી નાખે છે, કદી ઓન કરી નાખે છે. આપણે કલ્પના ન હોય, આપણે જે કલ્પનાઓ કરી હોય અથવા તો પ્રોગ્રામ ઊભા કર્યા હોય, ઉલટું જ બની જાય, અચાનક ઉલટું થઈ જાય, આપણે કલ્પના પણ ન કરી શકીએ, કરી રે આવું થશે, આવું થયું, તદ્દન કલ્પનાતીત વસ્તુ બની જાય, ત્યારે આપણને એમ લાગે કે સંસારની અંદર આપણા કરતા પણ વિશિષ્ટતા ધરાવનારી, વિશેષ શક્તિવાળી એક સર્વોપરી શક્તિ છે, જે બનાવે પણ છે, જે બગાડે પણ છે, જે જેને કરવું છે તે જ કર્યા કરે છે. ભગવાન ગીતામાં કહે છે કે એ શક્તિનું તું શરણ લઈ લે, એ શક્તિને તું સમજી લે, એ શક્તિની સાથે તું સંબંધ બાંધ, એ શક્તિને ઓળખવાને માટે કટિબદ્ધ બંધ, અને એ શક્તિની શક્તિને સમજી નમ્રાતી નમ્ર જીવનમાં બંધ, અહંકારનો અંતાણ, સર્વ પ્રકારના રાગ દ્વેષોમાંથી મુક્ત બંધ, અને તારે ફાળે જે જીવનનું કર્તવ્ય છે તે કર્તવ્યને બનતી અનાસક્ત રીતે, અસંગ રીતે, નિર્લિપ્ત રીતે બજાવવાને માટે તત્પર બની જા, તો તું જીવનના સંતોષનો સ્વાદ પ્રાપ્ત કરી શકીશ. ભગવાન આ શક્તિને ગીતાના 6 અધ્યાયના શીર્ષકમાં આત્મા નામ આપે છે. હવે આપણા શાસ્ત્રોમાં આત્મા 3 અર્થમાં વપરાય છે. આત્મા કેટલેક ઠેકાણે શરીરના સંદર્ભમાં વપરાય છે. આત્મા શબ્દ કેટલેક ઠેકાણે આપણા શરીરમાં જે ચેતન છે, ચેતના જે આખા શરીરને સજીવ કરે છે, આંખને જોવાની શક્તિ, કાનને સાંભળવાની શક્તિ, વાણીને બોલવાની શક્તિ આપે છે, એ અર્થમાં, આત્માના અર્થમાં પણ આત્મા શબ્દનો પ્રયોગ થાય છે. અને આત્મા શબ્દનો 3 પ્રયોગ પરમ આત્મા, પરમાત્મા, આખા બ્રહ્માંડમાં જે શક્તિ વ્યાપક છે, આપણા શરીરમાં જેમ છે તેમ આખા બ્રહ્માંડમાં, અને આખા બ્રહ્માંડનું જે સૂત્ર સંચાલન કરે છે, શાસન કરે છે, સંસારના સમસ્ત પદાર્થો જેનાથી ઉત્પન્ન થાય, સંસારના સમસ્ત પદાર્થો જેના આધારે ટકે, પોષણ પામે, અને આખરે અંત તો ગતવા જેની અંદર વિલીન બની જાય, એવી જે સર્વોપરી શક્તિ પરમાત્માની છે, એ અર્થમાં પણ આત્મા શબ્દનો પ્રયોગ થાય છે. તો ભગવાન અહીંયા ગીતાના 6 અધ્યાયમાં આત્મસંયમ યોગ શબ્દ પ્રયોગ કરીને જે આત્મ શબ્દ નો પ્રયોગ કરે છે તે પ્રયોગ આત્મ શબ્દ આપણા શરીરમાં જે આત્મા છે તેના અર્થમાં કરે છે. અને એમ સૂચવે છે કે શરીર કરતા પણ, મન કરતા પણ, ઇન્દ્રિયો કરતા પણ, બુદ્ધિ કરતા પણ, પ્રાણ શક્તિના સંયમ કરતા પણ એક મહાન તત્વ મનુષ્યની અંદર પડેલું છે. એક સત્તા અથવા ચેતના છવાયેલી છે જે બુદ્ધિનો પણ કંટ્રોલ કરે, જે મનને પણ મનન કરવાની શક્તિ અથવા ક્ષમતા પૂરી પાડે, જે શરીરની અંદર પણ ચેતનનો સંચાર કરે, જે ઇન્દ્રિયોને પણ પોતપોતાના વિષયોની અંદર પ્રવૃત્ત થવાનું પરિબળ પૂરું પાડે, એવી જે શક્તિ છે તે શક્તિ આત્મા, ધી સેલ્ફ. અને આ આત્માનો સંયમ માનવે સાધવો જોઈએ તો જ તે સર્વોચ્ચ પ્રકારનો યોગી બની શકે. જ્યાં સુધી આત્માનો સંયમ સાધવામાં ન આવે, જ્યાં સુધી આત્માને ઓળખવામાં ન આવે, જ્યાં સુધી આત્મામાં સ્થિતિ કરવામાં ન આવે, જ્યાં સુધી આત્માનો અનુભવ પોતાની અંદર અને સમસ્ત સંસારમાં કરવામાં ન આવે, ત્યાં સુધી ગમે તેવો શરીરનો સંયમ હોય, ગમે તેવો ઇન્દ્રિયોનો સંયમ હોય, ગમે તેવું મનનું પરિબળ હોય, તો પણ માનવને સફળ કરી શકતું નથી, શાંતિ આપી શકતું નથી. સિદ્ધિ આપે પણ શાંતિ ના. સિદ્ધિને શાંતિમાં ઘણો તફાવત છે. સિદ્ધિમાં શાંતિમાં, સમૃદ્ધિમાં શાંતિમાં, સંપત્તિમાં શાંતિમાં આકાશ જમીન જેટલું અંતર છે. માણસ પાસે સમૃદ્ધિ હોય, રંગીન ટેલિવિઝન હોય, એક કરતા વધારે મોટરો હોય, નોકરો હોય, ખાદ્ય પદાર્થો ભોગોપભોગના સાધનો પ્રચુર પ્રમાણમાં હોય, છતાં શાંતિ હોય. માણસની પાસે હેરત પમાડે તેવા ચમત્કારો કરવાની માનસિક શક્તિ હોય, છતાંય યોગીની અંદર શાંતિ ન હોય, છતાં એને વાસનાઓ સતાવતી હોય, છતાંય અહંકારમાં અટવાયેલો હોય, છતાંય રાગદ્વેષનો શિકાર બનેલો હોય. આવી રીતે માનવ જીવનની અંદર અપૂર્ણતાનું દર્શન થાય તો એ અપૂર્ણતાને મિટાવવાને માટે ભગવાન અર્જુનને કહે છે, અર્જુનને નિમિત્ત બનાવીને સમસ્ત મનુષ્ય જાતિને કહે છે, મહામંત્ર પૂરો પાડે છે, આત્મસંયમી બનો. શરીરનો જ સંયમ નહીં, શરીરનો સંયમ તો આવશ્યક છે, મનનો જ સંયમ નહીં, મનનો સંયમ આવશ્યક છે. એને સ્થાને તે પણ આશીર્વાદરૂપ છે, પણ તેનાથી પણ આગળ વધીને આત્મસંયમ, આત્મસંયમ યોગ, આત્મસંયમ યોગમાં આત્માને ઓળખવાની સાધના, આત્મસંયમ યોગમાં આત્માને શુદ્ધ કરવાની સાધના, આત્મસંયમ યોગમાં આત્માને એટલે પોતાની જાતને એકાગ્ર કરવાની સાધના, આત્મસંયમ યોગમાં આત્મદર્શનની સાધના, આત્મસંયમ યોગમાં સમસ્ત વિશ્વની અંદર આત્મા છે તેમ માનીને સમસ્ત વિશ્વની સાથે એક રૂપતાનો, એકાત્મતાનો અનુભવ કરવાની સાધના, એનો સદુપદેશ પ્રદાન કરવામાં આવેલો છે. એ દ્રષ્ટિએ જોતા આ અધ્યાયનું મહત્વ ઘણું મોટું છે. અને સંસારમાં રહીને, વ્યવહારની વચ્ચે વસીને, રોજબરોજના કામોને કરતા કરતા જો આપણે થોડાક જાગ્રત રહીએ, જો આપણે થોડાક સાવધાન રહીએ, જો આપણે થોડુંક આપણું પોતાનું આત્મનિરીક્ષણ કરતા થઈએ, આત્મવિશ્લેષણ કરીએ અને આત્મસંશોધનના ક્ષેત્રમાં આગળ વધતા ચાલીએ, થોડોક સમય એવો ફાળવીએ કે જે સમય આપણે એકાંતમાં બેસીને ધ્યાનાદિ કરીએ, અંતરંગ સાધનાનો આધાર લઈએ, જેમ થોડોક સમય ફાળવીએ છીએ રેડિયો સાંભળવા માટે, જેમ થોડોક સમય ફાળવીએ છીએ અખબાર, વર્તમાન પત્ર વાંચવાને માટે, જાણીએ છીએ કે આવશ્યક છે. આજના જમાનામાં જીવવું હોય તો જરા જાણવું જરૂરી છે કે શું થઈ રહ્યું છે આપણી આજુબાજુની દુનિયામાં, માટે વર્તમાન પત્રના પાના પણ એક અનિવાર્ય આવશ્યકતા તરીકે આપણે ઉગાડીએ છીએ અને બંધ કરીએ છીએ. જેવી રીતે આપણે સમય પર ભોજન કરીએ છીએ, અનિવાર્ય રૂપે આવશ્યક છે એમ માનીને, શરીર ધારણ કરવું હોય તો ભોજન કરવું આવશ્યક, શરીર ધારણ કરવું હોય તો પાણી પીવું આવશ્યક, શરીર ધારણ કરવું હોય તો શ્વાસ લેવો આવશ્યક, શરીર ધારણ કરવું હોય ને સારી રીતે જીવવું હોય તો થોડી નિદ્રા પણ આવશ્યક, રિટાયર થવું, ઊંઘી જવું પણ આવશ્યક. આ રીતે જેમ આપણે સમજીએ છીએ તેમ શરીરની એક અનિવાર્ય આવશ્યકતા તરીકે જીવનને સુચારૂ રૂપે સુખમય રીતે જીવવા માટે એક અનિવાર્ય આવશ્યકતા તરીકે થોડોક સમય સવારે કાઢીને, થોડોક સમય રાતે કાઢીને, એક ઠેકાણે બેસીને આત્મચિંતન કરવાનું, આત્મનિરીક્ષણ કરવાનું, આત્માની અંદર ડૂબકી મારવાનું, અંદર જે આત્માની ચેતના છે તેનું અનુસંધાન સાધવાનું પણ એટલું જ આવશ્યક ભગવાન શ્રી કૃષ્ણ એમ કે છે. અને એ રીતે કહી અને પછી ભગવાન ગીતાના છઠ્ઠા અધ્યાયમાં એ જે યોગ છે, આત્માના સંયમનો યોગ, આત્માની શુદ્ધિનો યોગ, આત્માના સાક્ષાત્કારનો અને પરિણામે પરમાત્માના સાક્ષાત્કારનો, પરમાત્માની સાથે એક રૂપ થવાનો જે યોગ છે, તે યોગને પ્રબોધે છે, તે યોગનો ઉપદેશ પ્રદાન કરે છે. ખૂબ જ આશીર્વાદરૂપ આપણે માટે આ યોગ છે. ગીતા તો ભારતવર્ષનો એવો એક ગ્રંથ છે કે જે ગ્રંથની અંદર તત્વજ્ઞાનને, ભારતીય સંસ્કૃતિના હાર્દને સંક્ષેપમાં સરસમાં સરસ રીતે રજૂ કરવામાં આવે. બીજા બધા ગ્રંથો છે પણ ગીતા જેવા સરળ કોઈ ગ્રંથો નથી, વેદ એટલા સરળ નથી. મોટા છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, ઘણો મોટો વિસ્તાર છે. ઉપનિષદો કઠિન છે સામાન્ય માનવોને સમજવા માટે. ભાગવત, રામાયણ, મહાભારત છે, કથાઓથી ભરેલા છે, કથાઓમાં ક્યાંક ક્યાંક ક્ષેપકો પણ આવી ગયેલા છે, ઘણો મોટો વિસ્તાર છે તેમનો. જ્ઞાન સાથે ગમ્મત કથાઓ દ્વારા પ્રાપ્ત થાય છે, પરંતુ ભારતીય સંસ્કૃતિ ઇના નટ શેલ, થોડાકમાં, સંક્ષેપમાં, ગાગરમાં આખો સાગર ભારતીય સંસ્કૃતિનો, દર્શન શાસ્ત્રોનો, વેદનો, ઉપનિષદનો, રામાયણ, મહાભારત આદિ પુરાણ ગ્રંથોનો, દર્શન શાસ્ત્રોનો ક્યાંય પણ એક ગ્રંથમાં સમાવવામાં આવ્યો હોય અને એ ગ્રંથ આજે ખિસ્સામાં જ મૂકીને આપણે જઈ શકીએ અને રસ્તામાં જયારે ટાઈમ મળે ત્યારે ગીતાને કાઢીએ અને વાંચીએ, એવી રીતે જેમાંથી આપણને પ્રેરણા મળી શકતી હોય અને રોજબરોજના જીવનમાં જેને એપ્લાય કરી શકીએ, લાગુ કરી શકીએ એવી શક્તિથી સંપન્ન હોય એવો જો કોઈ એક ગ્રંથ આપણને કોઈ પૂછે કે તમારા ભારતવર્ષની સંસ્કૃતિનો એક જ ગ્રંથ અમને બતાવો, અમારે બે ચાર ગ્રંથોના નામ નથી સાંભળવા, એવો એક ગ્રંથ જેની અંદર બધું જ આવી જતું હોય, તમારા ઋષિઓએ આત્મા વિશે, પરમાત્મા વિશે, જીવ વિશે, જગત વિશે, જીવન વિશે, સંસાર વિશે જે કાંઈ કહ્યું હોય તે બધું સમાઈ જતું હોય તેવો એક ગ્રંથ અમને બતાવો તો આપણે કહી શકીએ એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. મહર્ષિ વ્યાસે જેમ કહ્યું મહાત્મા, એમ આપણે કહી શકીએ કે એક જ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ. દેવકી પુત્ર ભગવાન શ્રી કૃષ્ણે જેને ગાયું કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં, તે એક જ ગીતા શાસ્ત્ર છે, પર્યાપ્ત. એટલી સરસ રીતે, સીધી ભાષામાં, સચોટ રીતે, અસરકારક રીતે એમાં બધા સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે એની બેસેન્ટ જેવી અંગ્રેજ વિદુષી સ્ત્રીઓ એનાથી પ્રભાવિત થઈ અંગ્રેજીમાં એના અનુવાદો થયા. દુનિયાની બધી જ ભાષાઓમાં લગભગ શ્રીમદ ભગવદ્ ગીતાના અનુવાદો થયા છે. દુનિયામાં બે જ ધર્મગ્રંથો એવા છે કે જેનો વિસ્તાર વધારે પ્રમાણમાં ફેલાયેલો છે. સૌથી વધારે વિસ્તાર બાઇબલનો છે દુનિયાની અંદર, અનુવાદો સૌથી વધારે બાઇબલના થયા. અને બીજા નંબરે જો કોઈ ધર્મગ્રંથ આવતો હોય તો શ્રીમદ ભગવદ્ ગીતાનો નંબર આવે છે. આવો મહાન ગ્રંથ છે, એટલો બધો સુંદર છે, હજારો વર્ષો થઈ ગયા તો પણ આજે એટલો જ ઉપયોગી છે. ગાંધીજી પણ કહેતા કે જીવનમાં જયારે અંધકાર આવે છે, પ્રકાશ દેખાતો નથી, રસ્તો સુસ્તો નથી, કિમ કર્તવ્ય વિમૂઢ, અર્જુનની પેઠે બની જઉં છું ત્યારે ગીતા માતાનું શરણ લઉં છું, પાનું ફેરવું છું, ઉગાડું છું, એક શ્લોક વાંચું છું, વિચારું છું, મને તરત પ્રકાશની પ્રાપ્તિ થઈ જાય છે, પ્રેરણાની પ્રાપ્તિ થઈ જાય છે, અંધકાર મારો દૂર થઈ જાય છે, વળી પાછો કર્તવ્યના માર્ગે અનાશક્તિપૂર્વક આગળ વધારવા વધવાને માટેનો મહામંત્ર મને જડી જાય છે. આજે પણ એ રીતે આપણે જીવનમાં કર્તવ્યના ક્ષેત્રે આગળ વધવાને માટે, સાધનાના ક્ષેત્રે આગળ વધવાને માટેના મહામંત્રો ગીતાના અધ્યયનમાંથી, ગીતાના ચિંતન મનનમાંથી, પરિશીલનમાંથી પ્રાપ્ત કરી શકીએ તેમ છીએ. આ એક ગ્રંથ છે જેનો જેટલો પણ વિચાર થાય તેટલો ઓછો છે, જેટલું પણ લખાય તેટલું ઓછું, જેટલું વંચાય તેટલું ઓછું, અને જેટલું જીવાય તેટલું ઓછું. ગીતામય જીવન જેટલું જીવીએ તેટલું ઓછું. એટલે જીવવું કેવી રીતે, સાધના કેવી રીતે કરવી, આગળ કેવી રીતે ચાલવું, આસન કેવી રીતે વાળવું, આસન વાળ્યા પછીથી ધ્યાન કેવી રીતે ધરવું, જપ કરવા હોય તો કેવી રીતે કરવા,
મન એકાગ્ર ન થતું હોય, સ્થિર ન થતું હોય, આમ તેમ ડોલાયમાન ચલાયમાન થઈને ફરતું રહેતું હોય, રખડેલ લાલચંદ ની પેટે, તો એને ઠેકાણે કેવી રીતે લાવવું, આત્મદર્શન કેવી રીતે કરવું, કર્યા પછી શું કરવું, સમાજને કામ લાગવું કે ના લાગવું, શું કરવું, કેવી રીતે કરવું, યોગ અધૂરો રહ્યો હોય, સાધનાત્મક અભ્યાસક્રમ અધૂરો રહ્યો હોય અને શરીર પડી જાય તો પછી શું થાય, એનું કઈ પરિણામ પ્રાપ્ત થાય કે ના થાય, આ બધી જ વાત ગીતાના છઠ્ઠા અધ્યાયમાં બહુ સુંદર રીતે સરળમાં સરળ ભાષામાં સમાવી લેવામાં આવી છે અને એના ઉપર આપણે ચર્ચા વિચારણા કરવાના છીએ. પ્રેક્ટિકલ્સ, વિજ્ઞાનમાં બે વાતો આવે, થિયરી, એક તો આપણને થિયરીનું જ્ઞાન આપવામાં આવે, પાણી કેમ બને સમજાવવામાં આવે, પછી પ્રેક્ટિકલ્સ એટલે આપણે પ્રયોગશાળામાં જઈએ અને ત્યાં પછી પાણી બનાવીએ, એ પ્રેક્ટિકલ્સ કહેવાય. તો ગીતાના બીજા જેટલા પણ અધ્યાયો છે એમાં જે થિયરીઝ બતાવવામાં આવી છે, કહેવામાં આવ્યું છે તું આત્મા છે, શુદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે, પરમાત્માની પાસે તારે પહોંચવાનું છે, થિયરી બતાવી, ત્યાં સુધી તને શાંતિ નહીં મળે, પણ આ થિયરીને પ્રેક્ટિસમાં પરિણત કેવી રીતે કરવી, આત્મદર્શન કેવી રીતે કરવું, તે યોગની ચર્ચા ગીતાના છઠ્ઠા અધ્યાયના આધાર પર કરવાના છીએ અને એનું શીર્ષક આત્મસંયમ યોગ રાખવામાં આવ્યું છે. પ્રથમ દિવસ હોવાથી આજે આપણે થોડું મોડું વક્તવ્ય ચાલુ કર્યું હતું, થોડું મોડું પૂરું કરીએ છીએ. આવતીકાલથી 6:30 વાગે આપણે ચાલુ કરી દઈશું આપણો ગીતાનો વિષય અને 7:30 વાગે પૂરો પણ કરી દઈશું, જેથી તમે સહેલાઈથી ચાલ્યા જશો. ઠંડી નહીં નડે એમ માનું છું, આજે કસોટી થાય એવી જ ઠંડી હતી. ગઈકાલથી જરા ચમકારો વધ્યો અને આજે તો મસૂરી ને નૈનીતાલ ને શિમલા ને કાશ્મીર ના બધા જ પાડોમાં હિમાલયમાં ઠંડી પડી છે, બરફ પડ્યો છે, વરસાદ વરસે છે, એટલે આપણને પણ થોડી અસર તો થાય જ ને, કઈ વાંધો નહીં. પણ અહીંયા ઓપન એર થિયેટર હોય ને સિનેમા બતાવે તો મને નથી લાગતું ઠંડી વચ્ચે આવે, આના કરતા વધારે માણસો આવે. જો છાપામાં જાહેર કર્યું હોય તો ઓપન એર થિયેટરમાં મફત સિનેમા શો છે, તો ઠંડી કઈ એટલી બધી નથી. અને તમે આવ્યા એ માટે તમને પણ ખરેખર અભિનંદન ઘટે છે. આપણે રોજ આ વિષયની ચર્ચા કરીશું, એમાંથી આપણને બળ અને પ્રેરણાની પ્રાપ્તિ થશે.
ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ, ભજ ગોવિંદમ, ભજ ગોપાલમ, ભજ ગોપાલમ, ભજ ગોપાલમ, ભજ ગો, ભજ ગોપાલમ, ભજ ગોપાલમ, ભજ ગો, ગોપાલમ, ભજ ગોપાલમ, 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 ભજ ગોપાલમ, ગોપાલમ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ, ભજ ગોપાલમ, ભજ ગોપાલમ, ભજ ગોપાલમ, ભજ ગોપાલમ, ભજ ગોપાલમ, ભજ ગો, ગોપાલમ, ભજ ગોપાલમ, ગોપાલમ, ગોવિંદમ, ભજ ગોવિંદમ, 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 ભજ ગોવિંદમ, ગોવિંદમ, ગોપાલમ, ભજ ગોપાલમ, ગોપાલમ, ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ, गोपालम भज गोपालम गोपालम गोविंदम भज गोविंदम गोविंदम भज गोविंदम भज गोविंदम गोविंदम भज गोविंदम भज गोविंदम भज गोविंदम गोविंदम भज गोविंदम गोविंदम गोपालम भज गोपालम 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 भज गोपालम गोपालम ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात् मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरिः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तु ते ॐ शान्ति शान्ति शान्तिः।